மகாதேவியாக்குக்ஷிரத்னம் ஷக்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக 200 આપણો સ્વાધ્યાય ચાલુ છે. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. ગયે વખતે આપણે આ વાતની વિચારણા લીધી હતી. કાળ કળિયુગ છે, પ્રતિકૂળ છે. 6 દ્રવ્યમાં એક કાળ દ્રવ્ય છે અને એક કાળ દેશકાળના આધાર ઉપર ધર્મની સાધના ઘણીવાર ચાલતી હોય છે. અને કૃપાળુદેવ કહે છે કે કળિયુગની અંદર એનું સ્વરૂપ કેવું, તો કે હરિનું સ્વરૂપ, હરિનું નામ અને હરિજન દ્રષ્ટિએ ન આવે, એટલું જ નહીં પણ એ ત્રણેયની સ્મૃતિ થાય એવા કોઈ પદાર્થ પણ નજરે ચડે નહીં. કળિયુગનું આવું ભયંકર સ્વરૂપ છે. પૂતગલનો જ્યારે પ્રભાવ વધતો જાય, પડતા કાળમાં પૂતગલનો પ્રભાવ વધતો હોય અને ચૈતસિક પ્રભાવ ઘટતો હોય, એટલે આપણે એને અવસર્પિણી અને ઉત્સર્પિણી કીધી છે. આ બધા જે કંઈ છે, પૂતગલનો પ્રભાવ વધે, જગતના જીવો બાહ્ય પદાર્થની સાથે એટલા મોહલુબ્ધ બને કે જેથી કરીને આંતરિક પ્રભાવ ઘટતો જાય, એવી ચીજ કોઈ દ્રષ્ટિથી આવતી નથી અને બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. જ્ઞાનીઓનો આ એક પોકાર છે સંતનો. કાળની અપેક્ષાએ, ઘણીવાર દેશકાળની અપેક્ષાએ કૃપાળુદેવે વાત મૂકી છે કે આ દેશની અંદર આ ક્ષેત્રમાં આ પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે. સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. ક્વચિત, ભાગ્યે જ, જવલ્લે જ, કોઈ કોઈ મુમુક્ષુ, મોક્ષની ઈચ્છાવાળા, વધતા પ્રભાવથી મૂંઝાતાઓ, એ સંસારમાં પૂતગલનો પ્રભાવ વધતો છે. કેમ કે પૂતગલના પરિવર્તનનું રૂપ એ સંસાર છે અને એની મોહિની છે. એ મોહિની તરફ ખેંચાયેલા લોકો, એ મોહિનીથી ઘેરાયેલા લોકો, એમાં કોઈ કોઈ મૂંઝાતા હોય એવું જણાય છે, જેને મુમુક્ષુ કહે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. જે પૃથક્કરણ આપ્યું છે એ ખૂબ ખૂબ ગંભીરતાથી વિચારવા જેવું છે. કૃપાળુદેવ જ્યારે કોઈ પણ વસ્તુ લખે ત્યારે એના તે સમયના જગતની અંદરની પ્રવર્તિ સ્થિતિનો કોઈ પણ દ્રશ્ય એના ધ્યાન બહાર ન હોય. ક્વચિત મુમુક્ષુ છે, મુમુક્ષુ કોઈ કોઈ છે અને તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. આગળ જે લખ્યું છે કે મુમુક્ષુઓ લોકો મૂળ માર્ગથી લાખો ગાંવ દૂર છે. મૂળ માર્ગ નજરમાં આવતો નથી, ઉપદેશકના લક્ષમાં નથી. સમજવાનું આ પુરુષના આશ્રય એ જ છે કે મૂળ માર્ગનું સ્વરૂપ શું. બધી જ્ઞાન વાર્તા કરીએ, પંડિતાઈ કરીએ, ભાષણબાજી કરીએ, દલીલ તર્કમાં જઈએ, મૂળ માર્ગનું સ્વરૂપ શું, જો એ સમયે પણ ઉપદેશકના લક્ષ્મણ હતું, 100 વર્ષ પહેલા પણ ઘણા આચાર્યો હતા, ઘણા ઉપદેશકો હતા, કોઈ પાર વિના ના હતા, કઈ નહોતા એવું નહીં. અને આ પુરુષની જાણબાર છે એવું નહીં. પણ કરુણા એ છે કે મૂળ માર્ગનો લક્ષ્ય કરાવનાર કોઈ નથી. અને એમણે જે કૃપાળુદેવે જે કામ કર્યું છે એ બીજું કંઈ ન થઈ શકે. એણે કહ્યું કે સર્વસંગ પરિત્યાગ ન આવે તો પણ લોકોને મૂળ માર્ગનું દર્શન કરાવવું, 708. અમારાથી કદાચ બીજું કંઈ નહીં થાય. તો આ જે કેટલાક ક્વચિત મુમુક્ષુઓ છે, પામવાની ઈચ્છાવાળા છે, તરવાની ઈચ્છાવાળા છે, એને મૂળ માર્ગનું દર્શન કરાવવું. અને એ મૂળ માર્ગના દર્શનમાં એમણે આત્મસિદ્ધિમાં કહ્યું, ભાખ્યો અત્ર અગોપ્ય, અમે આ માર્ગનું સ્વરૂપ કંઈ પણ છુપાવ્યા વિના યથા તથ્ય જે છે તે તમને બતાવીએ છીએ. અને એ સ્વરૂપ એ સકળ જ્ઞાનીનો નિશ્ચય છે, એ સ્વરૂપ સકળ નિર્ગ્રંથોનો માર્ગ છે. આવું માર્ગનું સનાતન અને શાશ્વત સ્વરૂપ, બાકીના વખતની અંદર જે કંઈ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે છેદ વિચ્છેદને પામેલું છે, નઈ નયાધિકની અંદર અવરાયેલું છે, મતાગ્રહની અંદર બંધાયેલું છે, દુરાગ્રહથી જકડાયેલું છે, સત્યનો અંશ મુમુક્ષુને નજરે નહીં પડે. અને એથી કરીને સ્થિતિ એ થાય, ઉન્માર્ગને સન્માર્ગ માનવા જેવી વિપરીતતા ઉત્પન્ન થશે. આવશ્યકતા એ છે કે માર્ગનો નિકટ સંબંધ જીવને થવો જોઈએ. જો માર્ગનો નિકટ સંબંધ ન થાય તો એ માર્ગસ્થ બને કેવી રીતે? ઘણી કરુણાજનક સ્થિતિ છે. અને એમાં કૃપાળુદેવ કહે છે કે આ કાળ છે ને, કળિયુગ, એનાથી આ બધા ઘેરાઈ ગયા છીએ. આગળ આપણે વિચારીએ, નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. ઘણીવાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા કાળ થયા ગમતા જ નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું? સહન કરવું, સહન જ કરવું એ સુગમ છે. આ કાળે કોઈ આવા જ્ઞાની પુરુષની અંતરંગની સ્થિતિ શું છે? અંતર વ્યથા શું છે? શબ્દ તો આપણે બોલીએ છીએ પણ એના ભાવ ક્યારે આપણને પકડાતા નથી. જ્ઞાનીઓની વ્યથા, એમની વેદના, એમનો અનુકંપા એ વેદનયુક્ત અનુકંપા છે. જગતના જીવો પ્રત્યેની અનુકંપા એમની વેદનયુક્ત અનુકંપા છે. અને એની અંદર જે કંઈ એમણે પૃથક્કરણ કર્યું છે, પરમ કૃપાળુ દેવે એમની પાસે આ વાણીનો યોગ હોવાને કારણે એમને પોતાની અંતરંગમાં રહેલી ભાવનાઓમાં વાચકને ભાગીદાર બનાવ્યા છે. આટલી સમર્થતા એ આ પુરુષ સિવાય બીજા ક્યાંય લખાણમાં જોવા મળતી નથી. બહુ સમર્થ મહાજ્ઞાની વિદ્વાનો છે, પણ એમને સુપરફ્લુઅસ વિદ્વતાને જ્ઞાન ઘણું બતાવ્યું છે, તત્વની દ્રષ્ટિએ ઘણું બતાવ્યું છે, પણ અંતરની સંવેદનામાં વાંચનારને ભાગીદાર બનાવવાની તાકાત તો શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈના લખાણોમાં મળતી નથી. તાત્વિક દાર્શનિક ગ્રંથો ઘણા છે, પણ મુમુક્ષુ સાથે આવી સાહજિકતા, એકરૂપતા, તદ્રૂપતા કરીને મુમુક્ષુને પોતાના સંવેદનની અંદર સહભાગી બનાવવો આવી સમર્થાય એ શ્રીમદ રાજચંદ્રની વિશેષતા છે. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. કઈ વસ્તુ નડે છે? કપટ. કપટ એટલે શું? માયા કસાય કેવો? માણસ દંભથી ચાલે, હોય એવું ન કહે, ન હોય એવું કહે, શબ્દોના શણગાર કર્યા કરે, ભાવનાનો ડોળ કરે, અને અંદરમાં એનું ચારિત્ર જુદું હોય. આ કપટ છે. કપટ છે. 18 પાપસ્થાનકમાં આ 17મું કપટ છે. એ પાપસ્થાનક છે. કપટમાં એ કલ્ચર ઓફ હિપોક્રસી, એટલો બધો દંભ, એટલો બધો આડંબર, એટલો બધો બાહ્ય કુટારો દેખાવ જ કરે બધી બાબતમાં. સરળતા જેવી કોઈ ચીજ નહીં કે પોતે જેવો છે તેવો છે. મારી કોઈ અત્યારે કદાચ યોગ્યતા, પાત્રતા, ક્ષમતા ન હોય તો ન હોય, પણ ખૂબ હોય એના કરતાં એકાની હોય અને સવા રૂપિયે બતાવવાના પ્રયત્નો ચાલતા હોય. આવી પ્રકારનું જે છે, એ પ્રકારનું જે ચરિત્ર છે કે મનમાં કંઈ, વાણીમાં કંઈ, વર્તનમાં કંઈ, બધે જ વિસંગતિપણું, એકરૂપતા નહીં. અંતર બાહ્ય એકરૂપતા હોવી જોઈએ. એની બદલે અંતર બાહ્ય તો નહીં, પણ અનેકરૂપતા અને અનેક પ્રકારની વિવિધતા. આટલો માયાચાર આ કાળની અંદર, લોકોની અંદર છે. અને એ તો આપણે વ્યવહાર જીવનમાં તો આપણે આનાથી ત્રાસી જઈએ છીએ. રોજ બરોજના અનુભવ છે કે દરેક માણસ પોતપોતાની ગાવા સિવાય કંઈ નવરા નથી પડતા, અને દરેક પોતાનું મહત્વ એટલું બધું ગાય છે કે જાણે એને એટલો સંબંધ છે, એને એટલું જ્ઞાન છે, એને એટલો બધો પરિચય છે, એ એટલું બધું જાણે છે, એને એટલો બધો ખ્યાલ છે. બહુ સુપરફ્લુઅસ, બહુ સુપરફ્લુઅસ. આ પરમાર્થ માર્ગની અંદર જે મુમુક્ષુનું જે લક્ષણ જ્ઞાનીઓ કહે છે એની અંદર, અને એ જ વાત આનંદગંજીએ પોકાર કરીને ઋષભદેવ સ્વામીના સ્તવનમાં કીધી છે. કપટ રહિત થઈ આત્મ અર્પણારે, આનંદ ઘન પદ રે, ઋષભજીને સ્વર પ્રીતમ માહરો રે. પૂજાનું ફળ શું? પ્રસન્નતા. અને પ્રસન્નતાનો આધાર શું? નિષ્કપટપણું. સમજવું જોઈએ, પ્રસન્નતાનો આધાર નિષ્કપટપણું. નિખાલસ, નિર્મળ, નિર્દોષ. કોઈ વસ્તુ હું નથી જાણતો તો નથી જાણતો, હું આ નથી કરી શકતો તો નથી કરી શકતો. પરમાર્થ માર્ગમાં કપટ ન ચાલે, વ્યવહારમાં ચાલે. વ્યવહારમાં પ્રસંગો હોય, ઘરે અવસર હોય, મહેમાનો આવ્યા હોય, દીકરા દીકરીના વ્યવહારના પ્રસંગો હોય, ન હોયથી અનેક ગણું બતાવવાનો આપણો દંભ ચાલે, આડંબર કરતા હોય આપણે બધા, પરમાર્થ માર્ગમાં ક્યારેય ન ચાલે. કારણ અહીંયા આત્માની અવસ્થા સાથે સંબંધ છે. આંતરિક દશા જો નિર્મળ નહીં થાય તો આ સમ્યક ચારિત્ર પ્રગટે કેવી રીતે? જે પ્રગટાવવું છે એની શુદ્ધિ કરવાનો જ આખો ક્રમ છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. આ શુદ્ધતા એ તો એનો પહેલો ક્રમ છે. અને એ શુદ્ધતામાં જે મલિનતા છે એ આવા જુદા જુદા પ્રકારનું નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. જુઓ, જે જે મળે છે એ પોતપોતાને ગાય છે. આનંદગંજીએ કહ્યું ને, જ્યાં જ્યાં જઈને પૂછીએ રે સૌ થાપે. એવી પ્રકારનું દ્રશ્ય જ્ઞાનીઓ અકળાઈ ગયા છે, પોકાર કરે છે કાળનું આવું પરિબળ જોઈ. અને ઓહો, આવો મનુષ્ય દેહ પર્યાય ધારણ કરનાર આવા આત્માઓ આટલા બધા કાળથી પ્રભાવિત થયા, આટલા બધા પરદ્રવ્યથી પ્રભાવિત થયા છે, અને પોતાના સ્વભાવને ભૂલીને આત્મવિસ્મૃતિ કરીને આ જીવો આ પ્રકારની અંદર પુદગલના તાલે નાચી રહ્યા છે. જ્ઞાનીઓનો પોકાર, જ્ઞાનીઓની વેદના અકથ્ય છે. કોઈ પુરુષ એનું કથન કરી શક્યો છે? નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. સન્માર્ગનો એક અંશ અને એક અંશનો પણ શતાંશ તે પણ કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. આ ગણિતની ભાષામાં આપણને કહ્યું, જો સમજી શકાય તો. કારણ કે બીજી ભાષા લઈએ તો આ કોઈની પાસે સન્માર્ગ નથી એટલે સમજે કે કોઈની પાસે ને કેટલો ને કંઈ ખબર ન પડે, પણ અહીંયા તો એક અંશનો શતાંશ એટલે આપણને ખ્યાલ આવે કે નહીવત કંઈ છે જ નહીં. શું નથી? સન્માર્ગનો અંશ નથી. હવે જે માર્ગ નથી ત્યાં માર્ગની પ્રગતિ કેવી રીતે થાય? જો માર્ગ જ ન હોય ઉપલબ્ધ, એક જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો, પરમ કૃપાળુ દેવે હાથ નોંધમાં લખ્યો છે. તે જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ, આ સનાતન સન્માર્ગ છે. એ સન્માર્ગ લક્ષમાં આવવો જોઈએ કે નહીં? તો કે એનો અંશ નહીં, એ અંશનો શતાંશ પણ નજરે પડતો નથી. કેવી સ્થિતિ આ કાળની થઈ ગઈ છે! અને એ કાળની સ્થિતિ થવામાં અનેક કારણો એક બીજા પત્રમાં એમણે લખ્યા છે. 8 પ્રકારના કારણો આપ્યા છે કે આ કાળમાં આવી પરમાર્થ માર્ગની ક્ષીણતાનું કારણ શું. તો આ જુદા જુદા પ્રકારના કારણો, મતભેદ ને આચાર્યોની શિથિલતા ને ધર્મ માર્ગની અંદર દાંભિકતા, લૌકિક મોટાઈ, આ અનેક પ્રકારના આવા કારણો કૃપાળુ દેવી એનું એનાલિસિસ આપ્યું છે. હવે જીવે શું કરવું? આપણે તો આ કાળમાં જ છીએ. આ કાળમાં રહીને આ કાળની અંદર ધર્મના નામે જે મિથ્યા સ્વરૂપ છે એનાથી પોતાની જાતને અળગા કરી અને આવો કોઈ પુરુષ જો સન્માર્ગની સન્મુખ દ્રષ્ટિ કરાવે તો એ પકડી અને કલ્યાણનો માર્ગ પકડી લેવો, બાકી એકેય માથાકૂટમાં પડવું. આટલા આટલા આચાર્યો હતા, શું બધે માર્ગ નથી? આટલું આટલું બધું ચાલે છે, શું માર્ગ નથી? આવી ચર્ચાઓ વ્યર્થની ફોકટની કર્યા કરે છે, ઘણા મળે છે અને વાતો ઘણી કરે છે કે આવું લખ્યું છે, પણ એ વખતે ફરાણા આચાર્ય હતા ને આ આચાર્ય હતા ને આ ગ્રંથ લખ્યો, શું કાંઈ નહોતું, કાંઈ વાતમાં માલ નથી, કંઈ કહેવા જેવું નથી, કંઈ બોલવા જેવું નથી, કંઈ ચર્ચા કરવા જેવું નથી. કારણ કે કોઈ વાત સમજી શકાય એમ નથી કે સન્માર્ગ નથી, મતનો આગ્રહ સન્માર્ગ નથી, મિથ્યા દ્રષ્ટિ સન્માર્ગ નથી, એકાંતની વાત સન્માર્ગ નથી, ક્રિયાકાંડનો આગ્રહ એ પણ સન્માર્ગ નથી. સન્માર્ગનું સ્વરૂપ તો આવા પરમ જ્ઞાનીઓથી સમજવું પડશે ભાઈ. અને એનું સ્વરૂપ આત્મસિદ્ધિની અંદર 5 ઉપાયમાં સમજાવી દીધું છે. ઘણી કરુણા કરી છે, અનંત અને અમાપ કરુણા કરનાર એવા આવા જ્ઞાની પુરુષો. કોઈ કાળે આ કૃપાળુ દેવે શું કર્યું? 2500 વર્ષનો જે ભસ્મગ્રહના કાળની અસર હતી એનાથી દૂર કરીને મુમુક્ષુને મૂળ માર્ગની સાથે જોડી દીધા. આખો માનવ સમુદાય ફેંકાઈ ગયો મૂળ માર્ગમાંથી. એની ફેંકાવાની પાછળ એક પુરુષ એવો આવી અને ફરીથી એને અનુસંધાન કરી આપે, કંઈ માથાકૂટ કર્યા વિના, કોઈ નવી સ્થાપના કર્યા વિના મૂળ માર્ગ સાથે તત્વની દ્રષ્ટિ આપી દીધી. સાચા નેત્ર, સાચી દ્રષ્ટિ એ આપી દીધી કે ભાઈ જે છે તે, તું જ્યાં છો ત્યાં, જે કરતો હો તે, પણ આ માર્ગનું સ્વરૂપ આ છે, કરવું આ જોઈએ. જે જે કારણ બંધના તે બંધનો પન, તે કારણ છે દક દશા
મોક્ષ પંથ ભવયન્ રાગ દ્વેષ અજ્ઞાનયે મુખ્ય કર્મ નિગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષ નો પંથ આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી.
ટૂંકમાં સમજી લે, જે કરતો હો એનો કોઈ વાંધો નથી. લિંગ મત વ્રત ભેદ બધા દેશ કાળ અને દ્રવ્યના ભેદ છે. જ્ઞાનની શુદ્ધતા ત્રણ કાળની અંદર અભેદ છે. દર્શન જ્ઞાન અને ચારિત્રનો મોક્ષ માર્ગ અને એનું એકત્વ અવિરોધપણે પ્રાપ્ત થાય એવી જે આત્મ સ્વરૂપની અવસ્થા એ પકડવાનો પ્રયત્ન કર. પંથ સંપ્રદાય સંઘ સંઘાડા મત મતાગ્રહ નય નયાગ્રહ આમાં અટવાઈ જઈશ તો મૂળ માર્ગથી એટલા પ્રમાણમાં ડેવિએશન થશે, ડાયવર્ઝન થશે, ત્યાંથી માર્ગ ફંટાઈ જશે અને પાછો મૂળ માર્ગ ક્યાંથી ખબર નહીં પડે. એકવાર માર્ગમાંથી ચાતરી ગયા તો ચાતરીને ક્યાંથી આપણે માર્ગ ચાતરાતા હવે ક્યાં અનુસંધાન લેવાનું છે એ ખબર નહીં પડે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. આ કોણ બોલે છે? શ્રીમદ રાજચંદ્ર. એને આ 24મા વર્ષનું વાક્ય છે એટલે 23 વર્ષનું જ જાણકારી છે કે એથી કઈ વિશેષ કરી? આ પત્ર લખાયો ત્યારે એને કઈ જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું? જન્મ જન્માંતરનું જ્ઞાન થયું હતું? કોઈ અનુસંધાન હતું? તો એને આ વાક્ય લખ્યું કે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. એટલે આ શું 1-2 વર્ષની વાત કરે છે? આમ તો 23 વર્ષનું તો એનું આયુષ્ય આ લખે જ ત્યારે. 2-5 વર્ષનું લખે છે. શું લખે છે આ જ્ઞાની જયારે કહે છે કે હમણાં જ જોયો. જન્મ જન્માંતરો જાણતા યોગી આત્મ અનુભવ વડે આજ. અરે આ તો કાળાતીત થઈ જાય. જે પુરુષોને આવું અદભુત જ્ઞાન પ્રગટે એ તો એને કાળ તો એની સામે નજરો નજર અનંતો કાળ પડ્યો છે. અને એની અંદર કહે છે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. જરા સમજવામાં તકલીફ પડે એવી વાત છે પણ એમણે એ વાતને આગળ કીધી છે. આવશે આગળ પણ છતાં અત્યારે એક ઉલ્લેખ પૂરતું સમજી લઈએ. એમણે 504ના પત્રમાં આ કાળ વિશેની એક વાત લખી છે આખી શાસ્ત્રીય પરંપરાની. સમજાવવું છે કે 23 વર્ષ એ હમણાં જ શબ્દ લખે છે એ સમજવું પડશે કે જન્મ જન્માંતર જાણતા પુનર્જન્મ અનુભવથી કેનાર પુરુષ લખે છે કે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. એ કહે છે ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી અમે જે વર્તમાનો એટલે પ્રત્યક્ષ પરિણામો વર્તનાઓ લોકોની જોઈને એના ઉપરથી પ્રગટ રૂપમાં કહીએ છીએ કે આ કાળ વિષમ દુષમ અથવા કળિયુગ છે. કાળ ચક્રના પરાવર્તનમાં અનંત બાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે. કાળ ચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે અને ખબર નથી એ લખે છે એટલા માટે હમણાં જ જોયો. એટલે આવી અવસર્પિણી અને આવી ઉત્સર્પિણી પૂર્વે કેટલી? તો કે અનંત. કાળચક્રના પરાવર્તન કેટલા? અનંત એક પરાવર્તનમાં જો આવી રીતે ગાડાના પૈડાના માફક ઉપર ને નીચે થતું હોય અવસરપીણી ને ઉત્સરપીણી તો આવા કેટલા પરાવર્તન થયા અનંત? તો કે અનંતમાં આવા દુષમકાળ કાળ ચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે. ખ્યાલ છે કે અનંતવાર આ દુષમકાળ આવી ગયા છે. તથાપિ જુઓ હવે આ પુરુષની વાત સમજી, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. અનંત દુષમકાળના સ્મરણમાં લઈને કે છે કે આવો તો કોઈક વખત આવે છે. અત્યારે જે કાળમાં આપણે જીવીએ છીએ આ કાળની દુષમતા, કાળનું કડિયુગપણું, કાળનું વિષમપણું, કાળનું કઠણપણું, અનંત પરાવર્તનમાં અનંતવાર દુષમકાળ આવ્યા છે, છતાં આના જેવો દુષમકાળ એ તો કોઈક જ વખત આવે છે. હવે એક પરંપરા કહે છે, શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતી પૂજા નામે આશ્ચર્ય વાળો હુંડ ધીટ એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિ કે ગણ્યો છે એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. કોની પરંપરા કીધી? સનાતન પરંપરા. ઈ પરંપરાની અંદર કે છે કે એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિ કે ગણ્યો છે. આશ્ચર્ય વાળો અસંયતી પૂજા નામે આશ્ચર્ય વાળો હુંડ ધીટ એવો આ પંચમ કાળ સંયમ પ્રગટ થયો ન હોય અને એની પૂજા કરવાની પદ્ધતિ શરૂ થઈ જાય, અસંયતી પૂજા એવું આશ્ચર્ય નામો અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિ કે ગણ્યો છે એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. અમને ભાસે છે સાક્ષાત આવો હુંડ ધીટ આશ્ચર્ય વાળો તીર્થંકરો એ જેને આશ્ચર્યકારક ગણ્યો છે એવો આ હુંડા અવસરપીણીનો આ કાળ અત્યારે આવો વિકટ કાળ અત્યારે આવે છે. અને એ કાળનું લક્ષણ અસંયતી પૂજા. સદગુરુનું સ્વરૂપ પત્રાંક 837 ફરી ફરી વાંચવો કે એ લક્ષણો કયા ગુણસ્થાનકે કઈ દશાએ સંભવે. અસંયતી પૂજા ન થાય વિતરાગ માર્ગ છે. સંયમ પૂર્ણપણે પ્રગટ્યો ન હોય એની પૂજા ન હોય એની માન્યતા ન હોય, ખોટા વેવલા વેળા ક્યાંય કરવા જ નહીં, એમાં આ જીવનું કલ્યાણ નથી. અને કોઈને રવાડે ચડાવવાના ધંધા પણ ન કરવા. માર્ગ માર્ગનું સ્વરૂપ સનાતન છે. આપણા કોઈ પ્રકારના મત માન્યતાના આધાર ઉપર માર્ગની સ્થાપના ન થાય, એ તો જે છે તે છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે હું ને તમે સાધક છીએ, ગુરુ તો જે છે તે છે, બીજા ન થઈ શકે. સમજવું જોઈએ. ઘણીવાર આપણે આપણા ટૂંકી દ્રષ્ટિની અંદર માર્ગના સ્વરૂપની અંદર ક્યાં ચાતરી જઈએ છીએ ખ્યાલ નથી. કૃપાળુદેવ કહે છે કે આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. મને લાગે છે કે આ વાક્ય હવે સમજાઈ ગયું હશે. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. કારણ જો જ્ઞાનીઓ કોને દોષ આપે છે? જ્ઞાનીઓની દ્રષ્ટિ કે આ જગતના જીવો કેવા છે? મંદ પુણ્ય વાળા, મંદ પુણ્ય છે. હત પુણ્ય એવા હિનભાગી એવા લોકો આપણે કે આ કાળની અંદર આપણને વિતરાગ માર્ગનું સન્માર્ગનું સાચું સ્વરૂપ હાથમાં આવતું નથી, શ્રદ્ધામાં પકડાતું નથી. ગમે ત્યાં આપણે ફસકી જઈએ છીએ, ફેંકાઈ જઈએ છીએ. આપણા સ્વચ્છંદનું પ્રમાણ કેટલું છે એ ક્યારેય કોઈ વાર વિચાર્યું કરું? આપણી મતિ કલ્પનાનું જોર કેટલું છે એનું ક્યારે આપણા પરિણામનું અવલોકન કર્યું? અંદરથી હું પણ કેટલું જાગૃત છે? અને પરમાર્થ માર્ગની અંદર તો કૃપાળુદેવ કહે છે કે જેણે સતની પ્રાપ્તિ કરવી છે એને પેલા દ્રઢ નિશ્ચય કરવો કે હું કઈ જાણતો નથી. અને જ્યાં જ્યાં નડે છે જીવને, જ્યાં જ્યાં બાધારૂપ થાય છે, અંતરાયરૂપ થાય છે, આ પરમાર્થ માર્ગમાં બે મોટા કારણ, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. આ પેલો સ્વચ્છંદ, સ્વ અપેક્ષાએ સ્વચ્છંદ, પોતાનો આગ્રહ, પોતાની માન્યતા, પોતાનો મત, પોતાનો દ્રષ્ટિકોણ, અને એ પણ આવો કપટયુક્ત, દંભયુક્ત, આડંબરયુક્ત, નિખાલસ થવા જેટલી પણ જેનામાં નૈતિક ક્ષમતાનો પણ અભાવ, આ એક. અને બીજો પ્રતિબંધ, કળિયુગનો પ્રભાવ એટલો બધો છે કે બાહ્ય સંબંધો જે છે, સંયોગો છે, એ બધા પુદ્ગલની રચના આધારિત છે. એકેય શાશ્વત નથી, એકેય સનાતન નથી, એકેય સત નથી. એકથી જોડાયેલો છે અને એ સંબંધો નિર્જીવ પદાર્થના છે અને સજીવના પણ છે. પણ સંબંધ માત્ર એનું સ્વરૂપ અસત છે, સત નથી. હવે એનો પ્રભાવ કેટલો હોવો જોઈએ? જોડાયેલા છીએ એ હકીકત છે, પણ એનો પ્રભાવ કેટલો કે આપણા સતને ઢાંકી દે, આપણા સતને ખતમ કરે, એટલો કે છે એને આપણું સત જાણે કે સંયોગો વિકટ છે, કાળ ઘણો કપરો છે, કઠિન છે, આ બધા સંયોગો એ છે, છતાંય તે મારા. ના મારા તન રૂપ કાંત યુવતી, ના પુત્ર કે પાત્રના, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌ વનધરા. એ મોહ અજ્ઞાત્મના રે રે જીવ વિચાર, એ મજ સદા અન્યત્વદા ભાવના. છે બધું જ છે, કળિયુગને કારણે પ્રભાવી છે, પણ પ્રભાવનું કારણ મારાપણું ઓછું છે, માટે એનો પ્રભાવ વધારે છે. જે પોતે દિનહીન હોય એના ઉપર પ્રભાવ કોનો હોય? સામી વ્યક્તિનો. કોક આગળ કોઈ માણસ આપણે જોઈએ છે વ્યવહારની અંદર, આમ અચ્છા અચ્છા થઈ જાય, કોઈ મોટો આવ્યો હોય, કોઈ પૈસાનો મોટો હોય, કોઈ અમલદાર હોય, કોઈ સત્તાનો મોટો હોય, કોઈ ભેણો મોટો હોય, જુદું જુદું હોય, તો આપણને લાગે કે આ આવો જણ આની આગળ કેમ આમ ચાપલુસી કરે છે? તો એનું કારણ શું? ઓલાનો પ્રભાવ વધારે છે, આ એની અસરમાં છે, એને એની મહત્તા લાગે છે. મહત્તા ન લાગે તો પેલા યોગીને સિકંદરની મહત્તા કેટલી લાગી? ઓલો સમ્રાટ હતો દુનિયા પરનો, તો એને કે તું તારા ઘરે, મારે કઈ કામ નથી તારું. આનંદ ગંજીને મહત્તા કેટલી લાગી રાજાની? કે રાણી કો ઘર કે લડકા હુઆ તો ભી આનંદ ગન કો ક્યા, નહીં હુઆ તો ભી આનંદ ગન કો ક્યા. એને મહત્તા હતી રાજા રાણીની, એને પોતાના શ્રેષ્ઠીઓની પણ મહત્તા નહોતી. જ્યાં આત્મ સ્વરૂપ પ્રભાવી છે ત્યાં જગતની મહત્તા ગૌણ છે, અને જ્યાં આત્મ સ્વરૂપ ગૌણ છે ત્યાં જગતનો પ્રભાવ વધારે છે. તો આ જગતની અંદર પ્રતિબંધનું જોર વધારે કોને હોય? બે વાત છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ, બે મોટા કારણ છે. અને મૂળ માર્ગમાં પણ કૃપાળુદેવ કીધું, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. ભાઈ, આ જ્ઞાન દર્શન ચારિત્ર એનો પ્રારંભ સદગુરુના ઉપદેશથી છે, એ પહેલી ગાથામાં કીધું. સદગુરુના ઉપદેશથી જેને જાણ્યું એનું નામ જ્ઞાન છે, સદગુરુના ઉપદેશ વિના જાણ્યું એનું નામ જ્ઞાન નથી. કારણ કે સત્યમાંથી જ સત્ય મળે, અસત્યમાં સત્ય હોતું નથી. એટલે કોઈ ગમે તેવા ફાજલિયાના ભાષણમાંથી જાણ્યું કે દેહ અને આત્મા ભિન્ન છે તો પ્રત્યેક ઉઠમણાની અંદર બધા સાધુઓ જ થઈ જાય, પણ કોઈ થતું નથી. એ ઉપદેશથી કોઈ તત્વજ્ઞાન મળે નહીં, કેવળ વાતોના વડા થાય. અહીંયા કહે છે કે સદગુરુનો ઉપદેશ જો પામવો હોય તારે, સદગુરુના ઉપદેશથી જ જ્ઞાન ચારિત્ર દર્શન છે, પણ પામવો હોય તો એની શરત છે ટાળી, સ્વચ્છંદ અને પ્રતિબંધ. પૂજ્ય મુનિશ્રીને પણ 198માં પત્રમાં કૃપાળુદેવે કહ્યું કે હે મુનિ, આ જીવને બે મોટા બંધન છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ. આ સ્વચ્છંદ જેને ટાળવો છે એને સદગુરુ જ્ઞાનીને શરણે જવું, અને પ્રતિબંધ જેને ટાળવો છે એને સર્વસંગ પરિત્યાગી થવું. પ્રતિબંધ જો ટાળવો હોય તો જગતના બાહ્ય સંયોગોને ગૌણ કરવા, સંબંધોને ગૌણ કરવા, જેનો પ્રભાવ આપણા ઉપર વિશેષ ને વિશેષ પડતો હોય એને ગૌણ કરવા, એટલે પ્રતિબંધ હળવા થાય, પ્રતિબંધ હળવા થાય. અને સ્વચ્છંદમાં પોતાની વાત છોડીને જ્ઞાની પુરુષના બોધનો વચનનો આશ્રય લેવો અને સ્વચ્છંદ હળવો થાય. કૃપાળુદેવ કહે છે, મંદ પુણ્યવાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે, પણ જીવોની પુણ્યની મંદતા છે. આ પુણ્ય શું છે જુઓ, આ પુણ્યનું એક નવું સ્વરૂપ જુઓ કે મંદ પુણ્ય છે અને ઉત્કૃષ્ટ પુણ્ય હોત તો. ઉત્કૃષ્ટ પુણ્ય હોત તો બધાને પરાસ્ત કરીને પોતાના માર્ગે આગળ ચાલ્યો જાત, પણ મંદ પુણ્ય છે એટલે દિનહીન છે સંસારમાં, સંયોગોથી સંબંધોથી ચારે બાજુથી એટલો બધો અંદર જીવ નરમ થઈને બેઠો છે, ઘેંસ જેવો થઈને બેઠો છે, કારણ કે મંદ પુણ્ય. જીવનું વીર્ય ફોરવાતું નથી, પુરુષાર્થ જાગૃત થતો નથી, અપ્રમત્ત ભાવની ઉત્કૃષ્ટતા આવતી નથી, આ પુણ્યની મંદપણું છે. અને પ્રકૃષ્ટ પુણ્યવાળા જીવો ચક્રવર્તી પદની અંદર પણ બધું છોડીને એક અંતર્મુહૂર્તની અંદર કરપાત્ર બનીને ચાલ્યા ગયા મહાજ્ઞાનીઓના પંથે, એનું શરણ સ્વીકારીને. તો ત્યાં ચક્રવર્તી એ પુણ્યનું કારણ છે કે પાપનો ઉદય છે? તો આવું ઉત્કૃષ્ટ જેને કહ્યું છે કે એ પુણ્ય જ્યારે આવે છે ત્યારે આ જીવો બહારના જગતના પ્રતિબંધને હટાવી શકવાનો પુરુષાર્થ એના જીવનની અંદર જાગૃત થાય છે. આ જગતની અંદરના જીવો થોડુંક સમજતા હશે તો પણ આની અંદરથી નીકળી શકતા નથી, એનું કારણ કાળની સામે ઝૂકી જવાય છે, એનું કારણ આ જીવોની પુણ્યની મંદતા છે. ક્વોલિટી ઓફ અવર પુણ્ય એ ઘણું નબળું છે, તકલાદી છે. પુણ્ય છે ખરું પણ નામનું છે, એનું તેજ નથી એની અંદર. એટલે તેજ ન હોવાને કારણે જીવની અંદર જે આત્મશ્રદ્ધા અને આત્મવીર્ય પ્રગટાવવાની જે તાકાત જોઈએ, સંયમમાં એનું જે વીર્ય ઉલસવું જોઈએ, સુરવીરપણું જે આવવું જોઈએ, પરાક્રમ જે આવવું જોઈએ, સાહસ જે આવવો જોઈએ પરમાર્થ માર્ગની અંદર, આવા આત્માની સાધક કરનારા આત્મ સાધકો પોતાના બલવીર્ય અને પરાક્રમથી મુક્તિનો માર્ગ સાધે છે. કોઈના સહારે નહીં. ભગવાન મહાવીરે સંયમ લીધો અને દેવાદિદેવ મહારાજા ઇન્દ્રએ પોતાના અવધિ જ્ઞાનમાં જોયું કે આ આવતો કાળ તો ભયંકર છે. ભગવાનના માર્ગની અંદર અનેક પ્રકારના આવા વિકટ પરિસહો અને ઉપસર્ગો આવવાના છે. એટલે ભગવાનને એક વિનંતી કરી, પ્રભુ મને વિનંતી કરવા દો, તું પાસો મને રહેવા દો. એક દેવને આપું છેવટે, હું નહીં તો. મારી પાસે કરોડ છે, કરોડમાં એક માણસ ઓછો હશે તો વાંધો નહીં આવે, પણ આપની સાથે આપની સેવામાં એક માણસને હું, એક દેવને રોકી દઉં. ભગવાને શું કીધું, આ રાખ, પાંચ પછી કમાન્ડો લાવ. અદ્ભુત ઘટના તો જુઓ સાધનાની. આવા વિતરાગી પુરુષોની સાધના સંયમની ઉત્કૃષ્ટતા, પુરુષાર્થની ઉત્કૃષ્ટતા. એને કહ્યું કે દેવાધિદેવ તમે ભાન ભૂલ્યા છો, આ જે કઈ લોકનાયક છે એની મુક્તિનો આધાર એ પોતાના બલ પરાક્રમની વીર્ય ઉપર હોય છે, કોઈની સેવા ઉપર હોતો નથી. અમે જ અમારા કર્મોના કારણે આવનારા જે પરિસર ઉપસર્ગ છે એને પરાસ્ત કરીને પણ મુક્તિનો માર્ગ સાધીશું. આવા સાધકો કોઈની સહાય સ્વીકારતા નથી. પુણ્ય અતિશય છે, સાતિશય છે. એક શબ્દ પ્રયોગ જૈન દર્શનમાં સાતિશય પુણ્ય એવો આવે છે. આ તો પુણ્યનો એક શબ્દ જાણે, ડિક્શનરી મિનિંગ જાણે ને હેમજ્યા વિના ટોકા ટોક તૈરા કરે. સમજવું જોઈએ, અપેક્ષા એ વસ્તુને સમજો. પુણ્યાનુબંધી પુણ્ય છે, સાતિશય પુણ્ય છે, પ્રકૃષ્ટ પુણ્ય છે. અહીંયા જીવો મંદ પુણ્યવાળા છે એ જોઈને જ્ઞાનીઓને પરમ અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી, પોતાની દશા કહે છે. કારણ કે ઉદય કારમો છે અને અહીંયા પણ આ ઉદય આવ્યો છે, અશુભ કર્મનો ઉદય છે, કંઈ પુણ્યનો ઉદય નથી. કૃપાળુ દેવને જે વ્યવહારનો ઉદય છે પુણ્યનો ઉદય નથી. પૂર્વે બાંધેલા છે ભોગવવાના છે, અશુભનો ઉદય છે. એ ઉદયની અંદર કંઈ એમને ખુશી નથી. અમને તો સત્સંગની ન્યૂનતા છે એને લીધે કંઈ ગમતું નથી. ઘણીવાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપી ચોખ્ખા શબ્દોમાં કહેવાય તે સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ, ખુલ્લે ખુલ્લું કહીએ છીએ. આ પુરુષે પોતાના હૃદયને લોકોની સામે જેવું છે એવું મૂક્યું, મુમુક્ષુઓની સામે જેવું છે. કારણ કે અહીંયા કપટ નથી, દંભ નથી. અમારી નબળાઈ છે તો છે, એનો છોછ નથી. અને આ જ્યાં સુધી જીવની અંદર આ સ્થિતિ ન આવે ત્યાં સુધી પરમાર્થ માર્ગે આગળ ન વધાય, નિષ્કપટી પણ. અમે કહીએ છીએ કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો અમે ઘણા કાળ થયા અમને ગમતો જ નથી. કોઈની સાથે અર્થ સંબંધ એટલે પૈસાનો સંબંધ, નાણાંની લેતી દેતીનો સંબંધ, ધન કમાવાનો સંબંધ, વેપારી ગ્રાહકના સંબંધ, આ બધા અર્થ સંબંધ છે. કંઈ પણ પ્રકારનું જેમાં આર્થિક વ્યવહાર એ કેન્દ્ર સ્થાને હોય, આર્થિક લાભ એ કેન્દ્ર સ્થાને હોય, એના આધાર ઉપર સંબંધના ચોખ્ખા મુકાતા હોય, એની શતરંજો ગોઠવાતી હોય, આ કહે છે અમને ગમતો. બે વર્ષથી વેપાર શરૂ થયો છે, કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ, સંસારની કોઈ પણ ચીજ વસ્તુના ભોગ ઉપભોગની વૃત્તિના કારણે જીવો સાથેનો સંબંધ. જગતમાં આપણે ક્યારેક વિચાર કરવો કે આપણે જગતની અંદર જીવો સાથેનો પનારો છે એના આધારમાં આ કામ સંબંધ છે કે નહીં? મતલબ વિના કોઈ માણા કોઈને યાદ પણ કરતો નથી. કેટલો બધો કામ સંબંધ આપણે ત્યાં વ્યાપ્ત છે કે આપણને એમાંથી પર થઈને જોવાની પણ આપણી ક્ષમતા આપણે ગુમાવી બેઠા છીએ. કે મારે જગતમાં જેની સાથે સંબંધ છે, દિવસભર હું જેની સાથે મળું છું, હળું છું, જેની સાથે મારે પનારો પડ્યો છે, જેને હું કહું છું કે મારે ખૂબ કામ હોય છે, હું નવરો નથી પડતો, એ બધા જગતના જીવો સાથે આના સંબંધનું સૂત્ર શું છે? કામ સંબંધ. બિન મતલબ તો કોઈની અરે વાત કરવા તૈયાર નથી. અને ઘણીવાર આપણે કહીએ કે ફલાણાનો ફોન હતો તો અમથો આવે, અમથો ફોન ન આવે, એને કંઈક કામ હશે જરૂર. એ વાત પેલા ઘણી થશે અને ઓલો સાંભળે, ઓલો સમજે કે ભાઈ હવે મુદ્દાની વાત કે ને, તે આડી અવડી વાત ઘણી કરી, આમ છે ને તમે બહુ સારું છે ને, મેં તો હમણાં સાંભળ્યું તમારું આમ છે ને, ખબર પડી જાય કે આ બધી વાત અત્યારે બનાવટની ચાલે છે, એને આપણી આ સ્થિતિ પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. અને છેલ્લે પછી કંઈક આવ્યો તો તું જરાક આ કહેતો જાઓ, બસ આ જ મહત્વનું. એને માટે જ બે વાર ફોન થયા હતા, ક્યાં છો, ક્યારે મળશો, આવી જાઓ, જરાક ઘણા વખત ત્યાં મળ્યા નથી, મોડું જો, વચમાં કંઈક તમારી તબિયત આમ થઈ ગઈ હતી, હવે રહેવા દે ને મારી તબિયતને તારે શું લેવા દેવા છે. કામ સંબંધ સૂક્ષ્મતા એ જોવું, એમાં આપણો પણ ક્યારેક કે એ આપણે આમ કરીએ તો કોક વાર આપણને એ મદદ કરવા આવે. આ બધા કામ સંબંધ જ છે. આ એક ગણિત આપણા કામ આવે એમ નથી. આની અંદર ગમે એટલા તર્ક આપણે કરીએ એ બધા ખોટા જ ઠરવાના છે. જગત સાથે આપણે જોડાયેલા છીએ એનો આધાર અર્થ સંબંધ અને કામ સંબંધ છે. આ પુરુષ કે છે કે અર્થ સંબંધ ને કામ સંબંધ તો અમને ગમતો જ નથી, પણ હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી. આ એને એના પોતાના અંતરંગ જીવનની આ ઉત્કૃષ્ટ અવસ્થા મૂકી છે કે અમને તો હમણાં હમણાં તો મોક્ષ સંબંધ અને ધર્મ સંબંધ પણ કોઈ સાથે થાય એ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. યોગીઓને પણ આ ગમે, ઉપદેશકને ગમે, પ્રચારકોને ગમે, પણ અમે તો એનાથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. અમારું લક્ષ તો અસંગમાં ઉતરી જવાનું છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંબંધોના તીક્ષ્ણ બંધન પણ અમારે જોઈતા નથી. અર્થ સંબંધ અને કામ સંબંધની તો વાત જ છોડી દો, એ તો જાણી અમારા લક્ષમાં જ નથી. પરંતુ ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ અમે એનાથી પણ વિરક્ત થવા ઈચ્છીએ છીએ. એટલા માટે એમણે લખ્યું હતું કે ધર્મ સ્થાપનાનું માન ઘણું મોટું છે, છતાં પણ તે પ્રત્યે પણ અત્યારે વૃત્તિ થતી નથી, અને થોડી ઘણી હતી એ પણ નાની વયમાં એ પણ હવે ઉપસમ કરી છે. પરમાર્થનો માર્ગ આત્મ સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિનો છે, અને એ પ્રાપ્તિના માર્ગની અંદર આ પ્રકારના પોતાને પણ એ માર્ગના પ્રભાવક, પ્રશંસક, સ્થાપક, અધિષ્ઠાતા આ કઈ હાલે છે અત્યારે તોફાન, આ બધાથી આ પુરુષ પર છે. અમને એ પણ કોઈ વસ્તુ પ્રિય નથી, એમાં પણ કોઈ સ્પૃહા રહી નથી. મનાવાની, પૂજાવાની, સત્કારની, પ્રસિદ્ધિની કોઈ કામના છે. કેવળ સ્વભાવની સન્મુખ વૃત્તિને અખંડ કરીને નિજ સ્વરૂપમાં સ્થિર થવું, આત્મરમણતામાં સ્થિર થવું, આવેલા ઉદયને એવી રીતે વેદવો કે જેથી નિવૃત્ત થાય, તમામ કર્મો નિવૃત્ત થાય અને નવા ન બંધાય, બસ જગતમાંથી આ પરમાણુ ભેડા કર્યા છે એ જગતને સોંપી દેવા. એક પણ પરમાણુ હવે એની સાથેનો સંબંધ થાય એવો લેતી દેતીનો વ્યવહાર હવે કરવો નહીં. એ અર્થના નામે નહીં, કામના નામે નહીં, ધર્મના નામે નહીં, મોક્ષના નામે પણ છેતરાઈ જાય જીવ. ધર્મના નામે કામ સંબંધ થઈ શકે કે નહીં? છેતરાઈ જાય. પોતાની યોગ્યતા એનું જો સભાનતા ન હોય તો ઘણી વાર જીવો સાધના માર્ગમાં આવા મંદ થઈ જાય. કારણ શું? છેતરાઈ ગયા, કરવા ગયા ધર્મ સંબંધ અને થઈ ગયો પરિણામ આવ્યું. પછી તો આને પત્રો લખવા જોઈએ, આને મળવા જવું જોઈએ, આને આમ કરવા જવું જોઈએ, આના ઘરે, એના ઘરે દીકરાના લગ્નમાં જવું જોઈએ, એના ઘરે સીમંતમાં જવું જોઈએ. આ સંતો નીકળી પડ્યા છે બધા, આનું વાસ્તુ છે, આની પૂજા છે, ને શું હાલી નીકળ્યા છો? શું છે તમારે પણ? કયો સંબંધ તમે અહીંયા નીકળવા કાઢ્યા છો? કયા વિતરાગ માર્ગની પ્રવૃત્તિ કરવા નીકળ્યા છો? જીવનમાં કેવી નાની નાની ભાવનાઓ પર જો દત્તચિત્ત ન રહે, ઉપયોગ ન રાખીએ, તો આપણે કેટલા બધા માર્ગને ચાતરી જઈએ છીએ એ ખ્યાલ આવે છે. પરમાર્થ માર્ગનો પ્રારંભ કરે ત્યારથી જ જીવને આવા બધા સંબંધો ઉપર તો ઉદાસીનતા આવે. એ ઉદાસીનતા નહીં બદલે એને એમ થાય કે ના મારે તો જવું જ જોશે, ફલાણાના દીકરાના લગ્ન છે ને એ તો અમારો મોટો મુમુક્ષુ છે. આ ગૃહસ્થીનું લક્ષણ ખરું, પણ ત્યાગીનું આ લક્ષણ ખરું? એવો ક્યાંય માર્ગ ક્યાંય આગમમાં આવે છે ખરો? એ કઈ આગમ સૂત્રમાં વ્યવહારની આવું નિરૂપણ મુનિ ધર્મના આચારમાં ક્યાંય આવે છે? પણ લોકાલોકી દેખા દેખી આ બધાની અંદર, કારણ કે જો માર્ગ સ્પષ્ટ છે એ પ્રતિબંધ વધાર્યો કે ઘટાડ્યો? મને આજે ચાર કુટુંબનો પ્રતિબંધ હતો, મેં છોડ્યા ચાર કુટુંબ અને પછી હું આશ્રમ કરીને બેઠો અને 400 કુટુંબના પ્રતિબંધ મને થયા. હવે મેં પ્રતિબંધ વધાર્યો કે ઘટાડ્યો એટલું જ નક્કી કરવું મારે. ક્યાં જીવ ભૂલ થઈ જાય છે? આવા કોઈ પરમ જ્ઞાની જો ચરિત્ર આપણી સામે ન હોય તો ફરીથી આપણે પણ વિતરાગ માર્ગથી વિમુખ થઈ ગયા છીએ. એ જ્ઞાન કોઈ દી નહીં થાય આપણને. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, કૃપાળુદેવ કહે છે ગમે યોગીઓને. અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ, હાલ તો અમને કંઈ ગમતું નથી અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. શું ગમે છે? 170માં પત્રમાં લખ્યું છે સૌભાગભાઈને કે જો નિવૃત્તિ પ્રાપ્ત થાય તો 15% સુધી પહોંચાયું છે અને પૂર્ણ પ્રગટી શકે એમ છે. જો એક અસંગતાનો યોગ થાય તો પૂર્ણપણું પ્રકાશી શકે એમ છે. આત્મજ્ઞાન પરિપૂર્ણ છે અને લોકાલોકનું જ્ઞાન પ્રકાશી શકે એમ છે. 170, 178 આગળના પત્રો આપણે એનો સ્વાધ્યાય આવી ગયો. જંખના શેની છે? અસંગ થવાની, સંપૂર્ણપણે નિવૃત્તિ. આ કર્મનો ઉદય વહેલી તકે સમાપ્ત થાય. 339માં લખ્યું છે કે આ કામ શરૂ કર્યું ત્યારે એમ હતું કે બહુ ટૂંકા કાળની અંદર અમે આ કર્મને એકવાર ખેંચી લઈએ અને ખેંચીને અમારી આત્મશક્તિથી એકવાર ખપાવી દઈએ તો શેષ જીવન અમે આ આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવામાં ગુજારી શકીએ. પણ થયું એવું કે નોતા એવા ન ધારેલા કર્મો દોડી દોડીને આવે છે, એમણે જ લખ્યું છે. અલ્પકાળની અંદર અમારા કર્મનો હિસાબ ચૂકતે કરવો હતો અને આત્મવીર્ય કરીને કરવા જતા પગે, એમ પ્રગટના કરતા જતા પગે ઉદયમાં નિકાચિત થાક ગ્રહણ કર્યો અને સહરાનું રણ સંપ્રાપ્ત થયું. આખો જીવન યોગ શ્રીમદ રાજચંદ્રનો, ખ્યાલ આવે છે? પરમાર્થ માર્ગની અંદરની પદ્ધતિ જેને કહીએ, રીતિ શું છે? એહી અનાદિ રીત, નહીં લે તું ઉપદેશકુ પ્રથમ લે ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. આ જ્ઞાનીઓનો દેશ, એની પદ્ધતિ, એની પરમપાટી, એની પરિપાટી, એની રીતિ નીતિ શું છે? દેશ શબ્દનો અર્થ એ થાય. આ જ્ઞાનીઓના દેશની વાત, અમારા રીત રિવાજ, અમારા આચાર આ જુદા જ છે ભાઈ. પેલા ઉપદેશ લે તું, દેવાની વાત નહીં કર. અને એ લેવાની અંદર બસ આ બધા જે કાંઈ યોગ્યતાઓ વિતરાગે કીધી છે, અસંગતા થયા વિના એ પરિપૂર્ણ પ્રકાશી શકે એમ નથી. જગતના પ્રતિબંધોને તોડ્યા વિના આ આત્મતત્વ પૂર્ણપણે પ્રકાશી શકે એમ નથી. એક અણુ પણ રાગનો જો જગતના પર પદાર્થ પ્રત્યે હોય અને કેવળ જ્ઞાન પ્રગટે તો એ વિતરાગ માર્ગમાં નહીં, બીજે હશે, વિતરાગ માર્ગમાં નહીં. કૃપાળુ દેવે કહ્યું છે કે પ્રતિબંધ જો કોઈ હોય ક્ષેત્રનો વગેરે, હે મુનિ, તો એ આ માર્ગની અંદર વિતરાગ માર્ગમાં નથી, તો એ બીજા સાધુઓ માટે હશે. જ્ઞાનીઓને મુનિઓને ક્ષેત્રનો પ્રતિબંધ પણ આ માર્ગમાં કયો? અરે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, તે પુરુષ કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, નમન કરવા યોગ્ય છે, કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબંધપણે વિચરે છે. આ એવો પુરુષ આ ધરતી ઉપર આવી ગયો, વ્યવહારના કારમાં ઉદયની વચ્ચે રહી ગયો અને જેટલું બતાવી શકાય એટલા માર્ગની અંદરના જાળા દૂર કરી અને જેટલું બતાવી શકાય એવી પોતાની અંતરંગ ચર્યા બતાવી અને જગતના મુમુક્ષુના જીવોને સન્માર્ગ માર્ગ ક્યાં છે, સન્માર્ગની દિશા શું છે, સન્માર્ગનું સ્વરૂપ શું છે એ આ પુરુષે બતાવ્યું. સન્માર્ગ કોને કહેવો, ધર્મનું સાચું સ્વરૂપ શું, પરમાર્થ કેવી રીતે આપણે આપણા જીવનની અંદર પ્રકાશિત કરી શકીએ, પરમાર્થ દ્રષ્ટિ શું. એટલે કે છે કે ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ઘણું કરીને યોગીઓને ગમે છે, પણ અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. અમને ગમે છે નિવૃત્તિ, અમને ગમે છે અસંગતા. અને એટલા માટે આ જો વ્યવહારના ઉદયમાં પણ જો હોય, વ્યવહારનો ઉદય રહેતો હોય તો સૌભાગ્યને લખે છે કે તમારા સંગમાં પણ અમને તો અસંગતા જ વર્તે. કદાચ યોગ રહેવો હોય તો અમને કેનો રહે, આવા પરમ મુમુક્ષુઓનો, કે જે યોગ અમને બાધારૂપ ન બને પણ પોષણરૂપ બને. કૃપાળુદેવે 128માં લખ્યું છે કે એવા ક્યાં સંતો છે કે જેને ચરણે બેસીને પોષણ પામીએ. તો અસંગતાની અર્થ સમજવાનો, અસંગતાનો અર્થ પોતાની આત્મસાધક વૃત્તિને પોષણ મળે એવી સંગ